હા, યાત્રાએ જાય, બીજા કોઈ પણ અનુષ્ઠાન આ આમ કરે છે બધા અત્યારે. આપણને આ બુદ્ધિ અનુષ્ઠાન, બુદ્ધિપૂર્વકના ધર્મ અનુષ્ઠાન બધી જ જગ્યાએ જોવા મળે કે કાંઈ ઉપદાન તપ કરે છે તો ચાલો આપણે કરી આવીએ, આ નવાણું કરે છે તો ચાલો આપણે કરી લઈએ, આને ઓળી કરી તો આપણે કરીએ, આને થાળું બાંધ્યું તો આપણે બાંધી લઈએ. અનુષ્ઠાન એટલે ધાર્મિક ક્રિયાઓ. અને આ કરે છે, મજા આવે, વાતાવરણ છે, માહોલ છે એની અંદર એ પ્રકારે, એટલે એનો બોધ એને માત્ર શેમાંથી મળે છે? બાહ્ય, ઓકે, બાહ્ય ઇન્દ્રિયોથી. જીવને જે રુચિ, જેમ લોકો મેળામાં જાય, મેળામાં જાય બધા, હાલો જોયા આવે, પ્રદર્શન બહુ સારું છે, પ્રદર્શન જોવા જાય. પણ ધર્મની ક્રિયાઓ પણ એ જ ભાવથી કરે. કયા ભાવથી? લોકરંજનનો ભાવ હોય, બુદ્ધિપૂર્વકનો બોધ, એટલે ઇન્દ્રિયો દ્વારા થતો બોધ. ઇન્દ્રિયો દ્વારા થતો બોધ એને આધાર શું? કે કાનથી સારું સારું સાંભળે કોઈ, કે આવું આજે કરી લ્યો, કાલ નહીં મળે, આ તે બોલે તો એની ભાવ ચડે, તો ચાલો આપણે લાવો લઈ લઈએ, આજે જાણે આજના જ મોક્ષ મળી જવાનો હોય. પણ ખરેખર થતું નથી. પણ જીવ એ નિમિત્તે પણ કરે છે, એટલે એ ભાવનાના આવેશમાં, લાગણીના આવેશમાં વ્યાખ્યાન સાંભળવા જાય. અને એ સાંભળતા પણ એમાં જે કાંઈ કાંઈ, માનો કે કોઈ મહારાજ સાહેબે કે કોઈ એક જ્ઞાનીઓએ કાંઈ વાત મૂકી હોય તો ત્યારે વાતાવરણને કારણે ઝીલી લે, તો એ અનુષ્ઠાન કેવું છે? બુદ્ધિપૂર્વકનું અનુષ્ઠાન છે. આ પહેલું કે દેખાદેખીથી જે થાય, માત્ર ઇન્દ્રિયો દ્વારા જ જેનો બોધ છે, એથી આગળનો બોધ નથી, એથી આગળની સમજણ નથી. સમજણ એટલે આ શું કામ કરવું, આ બધાએ કરે છે તો શું કામ કરવું, શા માટે કરવું, શું એનો લાભ છે, કેવી રીતે કરવું, આ બધી વસ્તુનો કોઈ વિચાર ત્યાં હોતો નથી. સ્કૂલના છોકરાઓ જેમ સ્કૂલની અંદર કંઈ કાર્યક્રમોને જોડાય કે અમારે બધાએ જાય છે એટલે જવું છે, એ પ્રકારે ધર્મની અંદર પણ જે વાતાવરણની અંદર છે એ વાતાવરણમાં આ પ્રકારે ઇન્દ્રિયોને ગમે છે. ટૂંકમાં આ કોને? ઇન્દ્રિયોને ગમતું વિષય છે, માટે એ પ્રકારે થતા અનુષ્ઠાનો કરવા એને કેવા કહ્યા છે? બુદ્ધિપૂર્વકના. અને બીજું અનુષ્ઠાન આવે, હવે તું સમજાવ, જ્ઞાન અનુષ્ઠાન. એટલે એનો બોધ, એનો આધાર શું? શાસ્ત્ર. જ્ઞાની પુરુષોએ કહેલું છે, જ્ઞાનથી સમજે પહેલાં. જે અનુષ્ઠાન, જે ક્રિયા, જે કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ કરે, આરાધના કરે, એને પહેલાં પોતે ઇન્દ્રિયોને ગમે છે એટલે નહીં, પણ એના અધિકૃત શાસ્ત્રો, જ્ઞાનીઓ, સંતો શું કહે છે, એનાથી શું લાભ છે, એ સા હેતુથી કરવા જોઈએ, આ વગેરે બધી જ વાતને એ સમજપૂર્વક કરે, જ્ઞાનપૂર્વક કરે, એટલે સમજપૂર્વક કરે, એ વાસ્તવિક જ્ઞાનપૂર્વકના અનુષ્ઠાન છે. એને જ્ઞાનીઓ કેવા કહે છે? જ્ઞાનપૂર્વકના અનુષ્ઠાન કહે છે. એ જ્ઞાનપૂર્વકના અનુષ્ઠાનમાં એનો આધાર શું છે? ઇન્દ્રિયોની ગમો અણગમો નથી, આગમમાંથી મળેલું સમજણ છે કે આ શા માટે કરવા. અને ત્રીજું, હા, સદ અનુષ્ઠાનને શું કીધું છે? અસમોહ અનુષ્ઠાન. બહુ સરસ શબ્દ છે, અસમોહ અનુષ્ઠાન. અનુભાઈ, સમજીને કરે છે. એથી આગળની ભૂમિકા કઈ થઈ? વધારે લાભ સેમાં થશે. પરિણતિ શું થશે? પરિણામ જેનાથી ઉત્કૃષ્ટ થાય, અધિક થાય, એટલે ત્યાં એને ઉદાહરણ શેનું આપ્યું છે? વેપારીનું આપ્યું છે. વેપારીની કોઈ પણ પ્રવૃત્તિ એનું એક જ સૂત્ર, અધિકાધિક લાભ કેમ મળે? પરિણામની દ્રષ્ટિ, એની દ્રષ્ટિ શેની? પરિણામ. કૃપાળુદેવે કીધું ને કે છેવટના પરિણામવાળો થા. આખરે આનું પરિણામ શું? પારિણામિક વિચારવાળો થાય. પારિણામિક વિચાર એટલે છેલ્લે શું, આનું પરિણામ શું આવશે? હવે દાખલા તરીકે આગમથી એ વસ્તુ જાણી, આ તપનો આ લાભ છે, આ તપનો આ છે, આ આવી રીતે કરાય, આવી વિધિ છે વગેરે બધી કરી, પણ પારિણામિક કે ભાઈ અહીંયા એમ કે આની અંદર આટલા પુણ્યનું ઉપાર્જન થશે, પછી વિચાર કરે કે પારિણામિક શું, મારે પુણ્ય માટે કરવાનું કે મુક્તિ માટે? આ અસમોહ જે કહ્યું ત્યાં પહેલામાં મોહથી આવી ગયો કે જો આમાંથી તું આવીશ ને તો દેવલોકમાં જઈશ, આમાંથી તારા આટલા પાપ ખપી જશે. આ બધું ગણિત તૈયાર જ હોય આ બધા સંતો પાસે. કયું અનુષ્ઠાન એ કે દેરાસર જવાનો વિચાર કર્યો ને ત્યાં તારા આટલા પુણ્ય થયા ને આટલું આમ સરવાળા કરો, પછી તે પગલું માંડ્યું ને ત્યાં આમ થયું, તું ગયો ને ત્યાં આમ થયું, પણ હાવ કોરો ધાકડ જઈને પાછો હવે કાંઈ ન થાય. તો એ જે છે એ અસમોહ, કોઈ પણ પ્રકારનો મોહ નથી ત્યાં, કોઈ પણ પ્રકારનો મોહ નથી, અસમોહ છે. અસમોહ છે એટલે એમાં તો માત્ર મારા આત્માને હિતકારી શું, કલ્યાણકારી શું, પરિણામ શું, આ જે કંઈ કરીએ એનું પરિણામ શું, એ છેવટના પારિણામિક વિચાર જે છે એટલે લક્ષ્ય સાથે સંબંધિત અનુષ્ઠાન. અનુષ્ઠાન એ કરવાનું લક્ષ્ય સાથે, કે આ અનુષ્ઠાન મને લક્ષ્યની નજીક લઈ જશે, લક્ષ્યની પ્રાપ્તિ કરાવશે, કદાચ મને એ પુણ્યના ફળ આપશે તો પણ એ ફળ મારે જોઈતા નથી. એટલે એકદમ જેને કહીએ કે લક્ષ્ય આધારિત ક્રિયા, આ દ્રષ્ટિકોણ જ્યાં સુધી મુમુક્ષુમાં ને સાધકમાં ન આવે ત્યાં સુધી એ કાં તો ઇન્દ્રિયોના વિષયના બોધથી ગમા અણગમાના પ્રીતિ અપ્રીતિના દેખાદેખીના હોંશના પોતે સારો દેખાવાના ભાવથી અમે પણ તમારી જેમ કરી શકીએ છીએ, અમે પણ કાંઈ ઓછા ઉતરતા નથી વગેરે વગેરે અનેક પ્રકારના ભાવથી થતા અનુષ્ઠાનો, ખૂબ પરિશ્રમમાં તપશ્ચર્યા થાય, આણે અઠાઈ કરી તો આણે કરી, આપણે નથી કરવી તો આપણે એમ કે જો ઓલાની વવે કરી હોય, આપણે જ કરવી જોઈએ. એટલે આપણે તો કાંઈ કરવું જ નથી, પણ વવે કરવું જોઈએ. શું કામ કરવું જોઈએ? બસ આ બુદ્ધિપૂર્વકનું જો એ બધા કરે છે, આ વૈવાહમાં આટલી છે અને આટલી છે વગેરે ચાલ્યા કરે, તો ત્યાં એક અનુષ્ઠાનની અંદર ધર્મ અથવા આધ્યાત્મિક આરાધના અથવા ઉપાસના એ કોઈ વિષય નથી. વિષય માત્ર બાહ્ય છે, લૌકિક છે, ઇન્દ્રિયોને ગમતો છે, ઇન્દ્રિયોને પોષક છે, ઇન્દ્રિય ભાવ ત્યાં પોષાય છે. પછી આંખનો વિષય હોય, કાનનો વિષય હોય, શબ્દનો વિષય હોય, સ્વરનો વિષય હોય, જે હોય સ્વાદનો હોય, પણ ત્યાં આખો આધાર જે છે એ હજી બુદ્ધિથી શું ચડિયાતું, એટલું મર્યાદિત વિચારથી કરવામાં આવતું એ અનુષ્ઠાન છે. એથી આગળ વધો તો આગળ કેવો છે કે વિધિ અવિધિ વિવેક શાસ્ત્રીય બોધ વગેરે અનુષ્ઠાન છે કે આટલા આટલા આવી રીતે કરાય અને આ કરવાથી આમ થાય, તો ત્યાં એનું અનુષ્ઠાનની અંદર થોડી ભૂમિકા ઊંચી છે. એ ઊંચી ભૂમિકા છે એ જ્ઞાનની છે, કે કેનાથી શું લાભ છે, કેનાથી શું અલાભ છે વગેરે વગેરે. પણ એથી આગળ આશયભેદ, આશયભેદની અંદર તો એ કહ્યું છે કે શાસ્ત્રમાં તો ઘણીવાર ઘણા લાભ હોય એ તાત્કાલિક લાભની જ ગણતરી કરાવી હોય, જેમ કોઈ આપણે ગણિતાનો યોગ હોય તો આ કૃત્ય કરવામાં આટલા કોટી કર્મોનો બંધ થાય ને આટલા ભવનું આયુષ્ય બંધાય, અને આ તપ કરવામાં આટલા કર્મોનો ક્ષય થાય ને આટલી પ્રકૃતિનો ક્ષય થતાં આટલું તમને આ ફળ મળે. તો એ બધી વસ્તુ જે છે એ બીજા પ્રકારના અનુષ્ઠાનની અંદર, પણ ત્રીજા પ્રકારના અનુષ્ઠાનમાં તો પોતાને પોતાને આનું પરિણામ શું થશે, અને એ પરિણામ એને જે થાય છે એ થાય છે એનું લક્ષ્ય એને કેની સાથે જોડ્યું છે? મુક્તિ સાથે જ જોડ્યું છે. વચ્ચેની એક પણ અવસ્થાની સાથે એણે એ જોડ્યું કે આમ થાય આની અંદર આ થાય, એ કોઈ અવસ્થા સાથે એને જોડ્યું નથી. મુક્તિ કેમ થાય? લક્ષ્ય આધારિત. એટલે અહીંયા વેપારીની વાત મૂકી છે કે ધંધો ગમે તે કરે, ગમે ત્યારે કરે, ગમે તેટલો કરે, ગમે તે માલનો કરે, લક્ષ્ય એક જ છે કે મારે ધનવાન થવું છે, અને વધારેમાં વધારે મારી જે શક્તિ છે, મારી પાસે જે સાધન સંપત્તિ છે એમાંથી હું અધિકાધિક લાભ કેમ મેળવો. હવે એ વાત વ્યવહારની છે, દ્રષ્ટાંત છે, પણ જ્યારે પરમાર્થમાં એ દ્રષ્ટાંત ઘટાડવામાં આવે ત્યારે કેવી રીતે ઘટાડવાય? કે પારમાર્થિક લાભ મને વધુ થવો જોઈએ, ગાણિતિક લાભ નહીં. મારા પરિણામો શુદ્ધ રહેવા જોઈએ. એ પરિણામ ઉપર જો વિચાર કરે તો કેટલીક ધર્મક્રિયા બહુ સારી હોય તો ન કરે, ખ્યાલ આવે છે? પરિણામ જો એની અંદર બરોબર સ્થિર ન રહીએ તો એ ધર્મ ક્રિયા બહુ સારી છે, શાસ્ત્રમાં પણ એની વિધિ કીધી છે, વિધિ પ્રમાણે જ થાય છે, અને એ વિધિ પ્રમાણે એનું જે કાંઈ ફળ કીધું છે એ બધું કીધું છે, પણ જે વાતાવરણ છે સમજે છે કે અહીંયા તો આપણા પરિણામ કાંઈ બહુ ન રહેવાનું કારણ વાતાવરણ હોય, પોતાની સ્થિતિ હોય, કરાવનારની સ્થિતિ હોય, અનેક પ્રકારના જે છે કે પોતાના પોતાના સંજોગોની સ્થિતિ હોય કે હું આવી કરીશ તો આખરે મારા પરિણામ તો બગડશે. વાત ગમે તેટલી સારી હોય પણ મારા આત્માની અંદર મારે જે સમતા, દાખલા તરીકે મારે સામાયિક કરવાથી સમતા થાય તો આ સામાયિકનું જ્ઞાન શાસ્ત્રમાં બહુ સરસ કીધું છે. હવે હું સામાયિક કરું છું એમાં મને સમતા નથી, કાં તો વ્યાધિનું છે, કાં ઉપાધિના કારણે હું આર્ત ધ્યાનમાં છું, અથવા તો કોઈ જુદા જુદા પ્રસંગને કારણે છું, તો પછી તે સમયે એ શું થાય એને? તો કે જ્ઞાનપૂર્વક એમાં આના આનાથી ક્યાં ખોટું હતું, એમાં તમે સામાયિક કરો એમાં શું નુકસાન જવાનું હતું? હવે એનો તો કંઈ જવાબ નથી. પણ જે મોક્ષ સાધક જીવ હોય એમ કહે કે ના, એ પણ અત્યારે મને ઉપકારી નથી, નહીં થાય. પરિણામ અનેક વસ્તુ ઉપર આધાર રાખે છે, અને એ આધાર રાખે છે એટલે એમાં એને કોઈ પણ પ્રકારનો જ્ઞાની કે છે એનું કસોટી શું? તો કે મોહ બુદ્ધિ ન હોવી જોઈએ કોઈ પણ પ્રકારની. કોઈ પણ પ્રકારની મમત્વ અહંકારના કારણે જો થતું હોય અનુષ્ઠાન તો એ સમૂહ અનુષ્ઠાન થયું. હું દેખાડી દઉં કેમ થાય છે તો એ અનુષ્ઠાન થયું, સરસ થયું, ઉત્કૃષ્ટ થયું, ઉત્તમ થયું, પણ મોહ સહિત ન થયું. એટલે એના પરિણામ કેવા થયા? એ પરિણામમાં એને પારિણામિક ભાવ જે ઉત્પન્ન થવો જોઈતો હતો એ થયો. બાહુબળી સાહેબે જે કર્યા 12 મહિના સુધીના કષ્ટ, તો એને ભાવ શું લીધો કે હું આ પ્રકારનું કરું, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરું પછી જાઉં? તો ત્યાં એ અનુષ્ઠાનની અંદર એક પ્રકારની અહંકારની માન કસાઈની કોઈ ને કોઈ વૃત્તિ આડી આવીને ઊભી રહી. અનુષ્ઠાન કંઈ ખોટું નથી, પરંતુ લક્ષ્ય ખોટું હતું. કેવળ જ્ઞાનનું લક્ષ્ય હતું તો કેવળ જ્ઞાનનું લક્ષ્ય ખોટું છે? એમાં શું ખોટું? કોઈ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કેવી રીતે કરવું? તો કે આવી રીતે થાય તો કે આપણે કરશું, પણ એનો હેતુ અંદરનો આશય કેવળ જ્ઞાનની પ્રાપ્તિનો નહોતો. આશય આશય જુદો હતો, અહમને પોષવાનો હતો. એને કેવળ જ્ઞાન જોઈતું હતું એ પણ પોતાના અહમને સુપિરિયર બનાવવા માટે જોઈતું હતું. એને કેવળ જ્ઞાન જોઈતું હતું એ પણ પોતાના અહમને સર્વોપરી બનાવવા માટે જોઈતું હતું. બિલકુલ જેને કહીએ કે મારે મુક્તિ જ જોઈએ છે એ ભાવ ત્યાં નહોતો. આવી એક સહેજ પણ આવી પ્રકારના મનની અંદર એક કસક રહી જાય, જ્ઞાની કહે છે એને કે શલ્ય કહે છે. આને શું કહે છે? શલ્ય. શલ્ય કયા પ્રકારના? ત્રણ. કયા કયા? માયા, મિથ્યાત્વ અને નિદાન. પેલા મિથ્યાત્વ એટલે અજ્ઞાન. એને અંદર કંઈક ને કંઈક અજ્ઞાનથી જાણતો નથી શું કરું છું, તો એક અજ્ઞાન શૈલ્ય છે. બીજું શૈલ્ય છે એ માયા. એ કંઈક કરે છે એ બીજું દેખાડવા માટે, કે કરે છે કાંઈ નહીં, વિચારે છે કંઈ, એ બે વચ્ચે કંઈ એનો અંતર્બાહ્ય સાથેનો મેળ નથી, મેળ વિશેષ નથી. તો એ શલ્ય એનું માયા શલ્ય છે. એ તપ કરે છે અને એના મિત્રોથી છુપાવે છે. મલિકુમારનો પૂર્વભાવ, તપ કરે છે અને મિત્રોથી, બધાએ સરખું કરવાનું અને બધાએ એકસાથે એકબીજાને કહેવાનું, આવી વાત છે. અને આવી પ્રકારે સામૂહિક આરાધનાનું આ એક સૂત્ર છે. એ સૂત્રમાં રહેવા છતાં એમ થયું કે હું જરાક એનાથી આગળ ગયા, એટલે કેવું પોતે કહ્યું નહીં. તપ ખોટું હતું, અવિધિપૂર્વકનું હતું નહીં, પણ સાથે માયા સંયુક્ત હતી કે હવે આ છ ની અંદર હું જરા આગળ નીકળી જાઉં, એટલે આપણે કોઈને કહેવું નહીં. એક નાનું શૈલ્ય એને એને સ્ત્રી વેદનો બંધ બાંધી દીધો, તો ત્યાં માયા શલ્ય છે અને પછી નિદાન શલ્ય છે. નિદાન શલ્ય એટલે કે આ તપનું જે કંઈ મને પરિણામ મળે એમાંથી મને આ મળવું જોઈએ, મને સ્વર્ગની અપ્સરાઓ મળવી જોઈએ, મને ચક્રવર્તીનું સામ્રાજ્ય મળવું જોઈએ, હું આ જે સ્થિતિ છે એનાથી પણ ઉત્કૃષ્ટ સ્થિતિને પ્રાપ્ત કરું, આવી પ્રકારનું કંઈ ને કંઈ લૌકિકનું નિદાન. એ જે બ્રહ્મદત્ત ચક્રવર્તી કે બીજા જે છે, અનેક શાસ્ત્રમાં કથાનું યોગમાં આવી કથાઓ આવે કે પેલી રાજાની ચક્રવર્તીની સ્વરૂપમાન પત્નીને જોઈને મનમાં ભાવ થયા કે ઓહો હો, આવો અપ્સરા મને પણ મળે તો કેવું, એમ કરીને તપ કર્યું. તો આ શલ્ય છે. શલ્ય સહિતનું તપ છે, એમાં શલ્ય છે એ મોહનો પ્રકાર છે. શલ્ય છે એના મૂળમાં શું છે? મોહ છે. પછી મોહનું સ્વરૂપ ગમે તેટલું સૂક્ષ્મ હોય, મોહનું સ્વરૂપ ગમે તેટલું છેતરામનું હોય, ગમે તેટલું ભ્રાંતિગત હોય, પણ મોહ છે. મોહનો સંબંધ ક્યાં છે? પર પદાર્થ, પર સ્થિતિ, પર પરિસ્થિતિ, એની સાથે મોહનો સંબંધ છે. જ્યાં કેન્દ્રમાં પોતાના આત્માના કલ્યાણ સિવાય બીજી કંઈ વાત આવી એટલે શેને કારણે આવી? મોહ. મોહનો સાદો અર્થ સ્વમાંથી નીકળી અને પર તરફનું ઢળવું. સ્વમાંથી નીકળીને પર તરફ, પછી પર વસ્તુ હોય, સંયોગ હોય, સંબંધ હોય, કારણ હોય, હેતુ હોય, પણ કંઈ ને કંઈ એ કોઈની સાથે બીજા તત્વ સાથે, વિજાતીય તત્વ સાથે જોડાયેલું હોય. એ ભાવ છે. જીવની ભાવધારા પોતા સિવાય, પોતાના સ્વદ્રવ્ય સિવાય અન્ય દ્રવ્ય સાથે કંઈક અંશે જોડાયેલી હોય, આ અવસ્થા એ મોહજનિત અવસ્થા છે. પછી કેટલી ઉત્કૃષ્ટ છે, કેટલી મંદ છે એ વાત પછી, પણ પહેલાં એને કહેવાય મોહ. સ્વમાંથી નીકળી અને પર તરફ એની દ્રષ્ટિ જવી, આ મોહનું પહેલું લક્ષણ છે. તો મોહજન્ય જે છે, તો કહે છે કે કોઈ પણ અનુષ્ઠાનમાં જો મોહ આવી ગયો તો એ અનુષ્ઠાનને શબ્દ કેવો કીધો? સમોહ. અહીંયા કહે છે કે સદ અનુષ્ઠાન એ જ કરવું જોઈએ. તો સદ અનુષ્ઠાન એટલે શું? તો શબ્દ પકડો અસમોહ. આ અસમોહ અનુષ્ઠાન સમજવા માટે આ સદ અનુષ્ઠાનના લક્ષણ આપ્યા, કે આ અનુષ્ઠાન અસમોહ અનુષ્ઠાન હોવું જોઈએ. એટલે કોઈ પણ પ્રકારના એવા ભાવથી થવું ન જોઈએ કે જેમાં પર આવીને ઊભો રહીએ. કોકના આગ્રહથી પણ આપણે કંઈ કરતા હોય તો અમારા ગુરુ મહારાજે કીધું છે એટલે આપણે આ અઠમ કરવાનો છે, તો તારે અઠમ નથી કરવો, કરવો જોઈએ. હવે ગયા છે એટલે એણે કીધું છે, બાધા લ્યો એનું ચાતુર્માસ છે એટલે આ પ્રકારનું કરવાનું બધાને કીધું છે કે બધાએ આટલો આટલો કરવાનો છે. બોલો બેનો હાથ જોડો. અનેક પ્રકારનું ચાલે ત્યાં કંઈ ને કંઈ આધાર ક્યાં આવીને ઊભો રહીએ છે. એનું પ્રેરણા બળ શું છે? એ તપનું પર છે. પછી એ ગમે તે પ્રકારનો મોહ હોય, રાગના ભાગ ગમે એટલા પાડીએ તો રાગ તો રાગ જ રહે ને. એટલે મોહ અને સમોહ અને અસમોહ એ અનુષ્ઠાનમાં એના લક્ષણની અંદરથી થોડું આપણને કંઈ મળે તો એ આપણે પકડીએ કે કયા કયા લક્ષણ કીધા છે એમાં. પહેલું લક્ષણ આદર. કહો ડૉક્ટર, એક એક લક્ષણ કહેતા જવાબે. એટલે આ આદર અનુષ્ઠાનની અંદર પહેલું જે પોઈન્ટ છે એ શું છે? પ્રયત્નાતિશય. એનો મતલબ શું? કે પોતાની શક્તિ કરતા પણ વધારે કરવાનું મન થાય, સંયમ સૂરા બનવા. સાહુ શરણમ મુજને હોજો સંયમમાં સુરવીર, છતી ગપ છતી શક્તિ ગોપવે તે ચોર. આગમમાં શબ્દ કહે છે છતી શક્તિ. તો ધર્મ કાર્ય કોઈ પણ કરવું અગોપ્ય કરવું. અગોપ્યનો અર્થ કે પોતાની શક્તિને પૂરેપૂરી અંદર મૂલ્યાંકન, સેજ પણ છુપાવવી નહીં, સેજ પણ દબાવવી નહીં, જરાય નહીં. આમ કરવાથી આમ થશે ભયથી પણ નહીં, અતિશય. એટલે એની અંદર જેને કહીએ ને, એટલે આપણે પહેલાં આપણે અપૂર્વકરણમાં શું આવે છે કે શક્તિ છે એના કરતાં પણ વિશેષ કરણીયા કર. જ્યારે ગ્રંથિભેદ કરવો છે ત્યારે એમ પ્રત્યેક અનુષ્ઠાન કરતી વખતે જીવે પોતે એમ સમજતો કે મને આમ નહીં ચાલે ને, મારે આવું તો જોઈ છે ને, એ સામાન્ય વિચાર છે. અસામાન્ય વિચાર કરે ત્યારે જ આ આદર કહેવાય. કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો અથવા અનુષ્ઠાન પ્રત્યે એ પોતે ક્રિયા જે કરે એ અસામાન્યતાથી કરે. સામાન્યતાથી તો બધું જ નક્કી છે કે બધું વ્યવસ્થિત હોય, બધું ગોઠવાયેલું હોય, ટાઈમસર બધું હોય તો હું આ કરીશ. એટલે પોતાના બધા અપલખણો પોસવાતા હોય, સચવાતા હોય તો આપણે કરશું આ. બરાબર છે ને? એટલે એની અંદર અહીંયા આદરની અંદર કે જો આદર હોય તો કંઈક છોડીને કરે, વિશેષ કરે, પોતાની સામાન્યતાથી પર ઉઠવું. તે પહેલાં એ સમજી લે કે સામાન્ય રૂટિના છે કે ભાઈ આ સામાન્ય મારું તો આ બધું જીવન આવું છે, પણ આ કરવું છે. આદર હોય તો મારી સામાન્યતાથી ઉપર ઉઠવું છે. પછી શારીરિક શક્તિ હોય, બૌદ્ધિક શક્તિ હોય, માનસિક શક્તિ હોય, જે કંઈ પોતાની શક્તિ હોય એનાથી પર ઉઠવાની. જ્યારે પોતાની માનસિક સ્થિતિથી એની એની માનસિકતા શું? તો કે સામાન્ય થાય, કે સામાન્ય સંજોગોમાં મારાથી ન થાય પણ આ તો મારે કરવું છે. આદર છે, આદર છે એટલે માણસ સામાન્યથી પર ઉઠે છે. કોઈનું માન જાળવવું, કોઈનું બહુમાન જાળવવું, કોઈની સેવા કરવી, આ વાત સામાન્ય જીવનની સાથે સુમેળ નથી. એનો અસામાન્ય એટલે થોડો વિશેષ પરિશ્રમ લઈને પોતાના જીવનમાં થોડું તત્વ સહન કરીને, થોડું સહન કરીને, ભોગ આપીને, થોડી કોમ્પ્રોમાઇઝ જેને કહીએ કે આટલું આના માટે થઈને તારે આટલું મારે કરવું પડશે, અને કરવા માટેની એની પોતાની તૈયારી હોંશપૂર્વકની. આદર એટલે કમ્પલ્શન નહીં પણ પોતાના ઉલ્લાસ ભાવે, ચડતા ભાવે, ઉલ્લાસ ભાવે આ આદર કહેવાય. એટલે એ આદર કરે છે. એટલે મુમુક્ષુ આત્માએ ઉત્તમ અનુષ્ઠાન પ્રત્યે આદર રાખવો જોઈએ. કેમ કે અનાદર એ આ સૂત્ર આપ્યું, અનાદર એ યોગમાં સમજવું જોઈએ. અનાદર એટલે કે બસ બધું સરખું હોય તો શું કરું, એ અનાદર છે, એ તો પાપ છે. તો કોઈ દિવસ ન થાય, તો એને યથા પ્રવૃત્તિકરણ કહેવાય. સમજાય છે? યથા પ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ, મારા જેટલા અપલખણ છે એના અનુસાર જ હું જીવન જીવું, તો યથા પ્રવૃત્તિકરણ, તારો જેવો નેચર છે એવી પ્રકારે તું જીવે છે. અપૂર્વકરણ તો કે યથા પ્રવૃત્તિકરણ નહીં, જે નથી કર્યું, જે નથી થતું, જે નહોતું વિચાર્યું એ કરવું છે, અને પ્રેમથી કરવું છે, ઉલ્લાસથી કરવું છે, ઉમંગથી કરવું છે, આ અપૂર્વકરણ છે. અને યથા પ્રવૃત્તિકરણ તો છે, જે થાય એમ કરવું. યથાશક્તિ શબ્દ મૂક્યો છે ને આપણે, યથાશક્તિની વાત નથી. યથાશક્તિ જ અત્યાર સુધી કર્યું છે બધું, શક્તિની બહાર જઈને, શક્તિને મર્યાદાને ઓળંગીને કરી છે. પરમ નિધાન પ્રગટ મુખ આંગળે જગત ઉલંગી જાય જ. અરે જગત આખું ઓળંગી જાય તો સામે આ નિધાન પડ્યો છે આખો. પરમ નિધાન આંખની આગળ છે, પણ તું ઓળંગતો નથી. જરા ઠેકડો માર. જ્ઞાનીઓ અપૂર્વકરણમાં આ કહે છે કે જો આવ્યો છું પાટા સુધી, જેમ કબડ્ડીમાં રમતો હોય ને, હવે સેજ કરડ્યા કર તો એ પાટાને અડી જઈશ અને આ દસે દસ આઉટ થઈ જશે. પણ તું જરાક યથાશક્તિમાં રહીશ તો મરીશ. જો જરા એમ થાય કે શરીર છોલાય છે, આનું આમ થાય છે, તેમ એ પોતાનું જ્યારે ભાન ભૂલી જાય, ખેલાડી છે એ પોતે પોતાનું ભાન ભૂલી જાય અને માત્ર લક્ષ ઉપર દ્રષ્ટિ રાખે, લક્ષ ઉપર દ્રષ્ટિ રાખે, ત્યારે પોતે એકલો છે ને સામે દસનું બળ છે, એ દસના બળને પરાસ્ત કરીને પોતે ત્યાં જાય છે. તો એને અપૂર્વકરણ કર્યું, કરેડિયા કરીને પણ એ ત્યાં વટી ગયો. અને એ સ્પર્ધાની અંદર, એથ્લેટ્સની અંદર એક એક સેકન્ડ શું, એ તો રમતવીરને પૂછો તો ખબર પડે. એક ઇંચની શું કિંમત છે આપણને ન ખબર પડે. એ એમ કે આટલા સેન્ટીમીટર, આટલા દોરાવાળા જ વર્લ્ડ ચેમ્પિયનશિપની અંદર કેટલું રહી ગયો, તો કે આનો આટલો ફેર, નાનો આટલો, આની આટલી સેકન્ડ, આની અડધી સેકન્ડ. આ અડધી સેકન્ડથી રહી જનારો એટલું દોડ્યો છે અને છેલ્લે અડધી સેકન્ડના ફરકની અંદર એ બાજી હારી જાય છે. એ સેકન્ડનું મહત્વ કોને સમજાય? કે જે આ સ્પર્ધામાં મુકાયો છે તેને. એમ જ્ઞાની કે છે કે અહીંયા જ્યારે આદરની વાત આવે છે, આદર અનુષ્ઠાનની અંદર, ત્યારે યથાશક્તિની વાત નથી, યથા સંયોગોની વાત નથી, ત્યાં જરાક વિશેષની વાત છે. એટલે સામાન્યમાંથી અસામાન્ય, સાધારણ પ્રયાસમાંથી અસાધારણ, સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી. એક્સ્ટ્રા એફર્ટ શું મૂકવા માગે છે તું એ કે, બાકીનું રૂટીન તો સમજાણું તારી બધું. આ આદરને સમજી લેવો જોઈએ. અને ધર્મક્રિયામાં આ યોગ માર્ગની અંદર તો યોગ થતો જ નથી. યોગની શરૂઆત ક્યાંથી થાય? કે રૂટીનમાંથી બહાર પડ્યો ત્યારે. રૂટીનમાં એ સંસારથી જોડાયેલો છે, એ સંસારથી થોડુંક તોડે, એના ઉપર થોડુંક પ્રેશર આવે અને મોક્ષ સાથે જોડાય, આ યોગ શરૂ થયો. કંઈ પણ વસ્તુમાં કંઈ પણ કરવું છે ત્યારે બે લક્ષ્ય છે, એક સંસાર અને બીજો મોક્ષ. હવે જો યથાશક્તિ હોય તો સંસારમાં યથાશક્તિ છે જ, બધું બરોબર છે, પણ અહીંયા મોક્ષ સાથે જોડાવવું છે. એટલે આ નહીં, એ નહીં એ પોતાની પ્રકૃતિથી થોડું વિરુદ્ધ થયું, જે ચાલી આવેલી પ્રકૃતિ છે તે એનાથી વિરુદ્ધ થયું. હવે જો આદર હશે મોક્ષ સાથે, મૈત્રી હશે, તો અહીંયા તોડશે. એક મર્યાદા તૂટે છે, પહેલી મર્યાદા તૂટે છે આદરથી. ધર્મ પ્રત્યે આદર હોય તો ધર્મની અંદર કરવામાં થોડી પ્રતિકૂળતા હોય, થોડું આમ પ્રકારનું કષ્ટ લેવું પડતું હોય, તો પણ આદરને કારણે એનો પ્રેમ, એનો ઉલ્લાસ, એનો ઉમંગ, એનો ભાવ એ ચડી જતો હોય એને એમાં. એટલે પહેલામાં આવી ગયું હતું પહેલી દ્રષ્ટિની અંદર કે એને દ્વેષ કે ખેદ હોતો નથી. જો આવી ગયો છે એટલે એને અહીંયા હવે એ છે નહીં. એટલે આ દ્રષ્ટિમાં હજી તો ચોથી દ્રષ્ટિમાં છેલ્લું મિથ્યાત્વમાં એને અપૂર્વકરણ કરવું છે. હવે એને ખેદ કઈ છે એની, એટલે એ કહે છે કે હવે તો તારે અસમોહ અનુષ્ઠાનની અંદર જવું પડશે, એટલે વિશેષ પ્રયત્ન. અનાદર ભાવ એ યોગ માર્ગમાં મહાપાપ છે, કારણ કે અનાદર ભાવને કારણે જ અવિધિ. આ સમજાય છે? અનાદર ભાવને કારણે જ અવિધિ, બિન ઉપયોગ દશા, કાળાદીનો અનિયમ અને ભાવ રહિતતા, આ દોષ કેવા કહો? અનશકા બેન, હા એ જ કહો. અનાદરને કારણે આ દોષ જુઓ, સમજાય છે? જેને આદર નથી એ પછી શું કરે વિધિમાં? અવિધિ કરે. હવે પ્રત્યેકમણ કરવામાં આદર નથી એને, અને કરવું પડે છે, શું થાય? પૂજા કરવામાં આદર નથી અને કરવી પડે છે, એટલે પેલા વેલા તો અવિધિ કરે, ઠેકાણા વિનાનું. એ ત્યારે એને ડાબો પગ ઊંચો કરવો હોય તો કરે, ન કરવો તો ન કરે, બોલવું હોય તો બોલે, ન બોલવું હોય તો ન બોલે, મુપતિ પલવવી તો પલવે, ન પલે તો કંઈ નહીં. એ જે હાલતો એ આની વિધિનું કાંઈ ઠેકાણું નહીં. એ પૂજા કરવા ગયો હોય તો જલ્દી જે કેસર લીધું, જે ભગવાને કીધું છે, જે પદ્ધતિ, કાંઈ પદ્ધતિનો નિયમ નહીં. એ કંઈ અવિધિ પહેલો દોષ, કારણ કે એને આદર નથી. આદરવાળો તો એ વિધિ સરજ જાય, ભલે જે થાય, થોડું કષ્ટ પડે, થોડી લાઈન લાગે, થોડું ઊભા રહેવું પડે, થોડું એને માટે તેને પ્રયત્ન કરવો પડે, જે કરવો પડે, પણ ઓલો ઓલાને તો પૂરું કરે અત્યારે ગમે એમ કરીને. જેમ ઓલો મહારાજ આવ્યો હોય આપણા ઘરે લગ્નની અંદર અને કીધું હોય કે જો મહારાજ અડધો કલાક જો અહીંયા આપણી પાસે જાજો, ટાઈમ નથી, તો એ વિધિની માથાકૂટ કરે તમારી યારે, કારણ કે એ સમજે કે આને આદર નથી, આને લગ્ન વિધિમાં આદર નથી, આને ગણેશ બેસાડવામાં આદર નથી. તો ઓલો શું કરે, વિધિ કરે કે અવિધિ કરે? લગ્ન વિધિમાં પણ જ્યારે આદર ન હોય વરકન્યાને તો ફેરા કેવા ભરે? લોલે લોલ દીધા દીધ દે દારમાં પાડી લોટ પાડીને લાકડા પૂરું કર બધું અવિધિ. અને બીજું બિન ઉપયોગ દશા, હવે એમાં એ દશા એની ઉપયોગવંત કેટલી હોય, એ પ્રતિક્રમણ કરતો હોય, સામાયિક કરતો હોય, પૂજા કરતો હોય, એ પક્ષાલ કરે, ચંદન પૂજા કરે, કેસર પૂજા કરે, ધૂપ પૂજા કરે, શું એનો ભાવ? શું ફળ મૂકે, નૈવેદ્ય ધરે, શું ભાવ? અક્ષત મૂકે, એ સાથીઓ કરે, ગહુલી કરે, પણ ભાવ શું? એ ઢગલી કરે તો એને ત્યારે ત્રણ રત્ન તરે સાંભળે, એ સિદ્ધશિલા કરે ત્યારે એને સિદ્ધશિલા સાંભળે, કઈ રાખ કરે? બિન ઉપયોગમય દશા, જેમ તેમ કરીને આ બધું પૂરું કરવાનું છે. ત્રીજું કાલાદીનો અનિયમ, કાળનો નિયમ, વહેલી ટાઈમ જ જીવે, ઘડીએ ઘડીએ 10 મિનિટ વહેલી થાય જ ભાગે. કાળાદીનો કોઈ નિયમ નહીં, બપોરે કરે, રાત્રે કરે, સવારે કરે, ક્યારે શું કરવું એ ખબર નથી. પોતે ગુરુવંદન કરતો હોય તો દેવસી બોલવું કે રાય બોલવું એનું ભાન ન હોય, ને ઠોકા ઠોક કરતો હોય એ કરે, સાંભળવા વડે સાંભળતો હોય, જવા દો કે એને કરવું છે તો પૂરું કરો. એ કઈ નિયમ નહીં, કાળાદીનો નિયમ નથી. એને માટેની જે સમય મર્યાદા જ્ઞાનીઓએ કીધી છે એની પણ એને ખબર નથી, કઈ વસ્તુ કેવી કરે છે. એ કઈ નિયમ, યા કાળા આદિ, આદિ શબ્દ છે એનો અનિયમ થઈ જાય છે. અને ભાવ ક્યાંય, ભાવ છે નહીં, ક્રિયાનું માત્ર યાંત્રિક ક્રિયા ચાલે છે, યંત્રવત ચાલે છે. આ એક બધા દોષોનું કારણ શું? એને આદર નથી. જો ધર્મક્રિયામાં આદર હોય તો કે છે ધર્મક્રિયા ઓછી કરો, પણ પૂરા આદર સાથે કરો, ભાવ સાથે કરો, ઉપયોગ સાથે કરો, પૂરેપૂરી વિધિ સાથે કરો, અવિધિ નહીં કરો, અનુપયોગી રીતે નહીં રહ્યો. આપણે ભાવ પ્રતિક્રમણમાં એ પ્રાણમાં મૂક્યું છે અનુયોગ સૂત્રનું દ્વાર, કે અણુઓ દબો, ઉપયોગ વગરની ક્રિયા છે તો દ્રવ્ય ક્રિયા થશે, અને દ્રવ્ય ક્રિયા નિર્જરાનું કારણ બનશે નહીં કોઈ કાળે. પછી અકામ નિર્જરાને સકામ નિર્જરાને ભેદ તું જાણતો હો ગમે એટલા, એ તારા જાણવાથી કંઈ વળે નહીં, પણ અત્યારે જો પ્રતિક્રમણની ક્રિયામાં જો તને ઉપયોગ સાથે નહીં હોય તો અણુઓગો દબો એ દ્રવ્ય ક્રિયા થશે, અને દ્રવ્ય ક્રિયા ક્યારેય ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે એ ભાવનું કારણ બની શકતું, કલ્યાણ મંદિરમાં કહ્યું છે કલ્યાણ મંદિરમાં કે દ્રવ્ય ક્રિયા ક્યારેય ભાવનું કારણ બનશે નહીં. પૂર્વે અનંતવાર જીન દર્શન કર્યું, જીન પૂજા કરી, જીન સ્તુતિ કરી, છતાં પણ પરિભ્રમણ ટળ્યું નહીં તો કે કાંઈ ભાવશૂન્ય ક્રિયા પણ આપતી નહીં, કાંઈ આપશે નહીં. પણ તું તારે ભલે ને કર કે કીધા હશે, શૂન્યા હશે, નિરખ્યા હશે, પણ કોક ક્ષણે ભલે જે કર્યું એ કર્યું, કાંઈ નથી, અનાદરથી થઈ છે. એક શબ્દ અહીંયા જ્ઞાની કહે છે કે ધર્મનું અનુષ્ઠાન માટે અનાદર હતો, સદ અનુષ્ઠાન કર્યું નથી અને તારે સદ ફળ જોઈએ છે. ફળ કેવું જોઈએ છે? સદ. અને પછી આપણે ચર્ચા કરીએ કે આટલો આટલો કરવા છતાં કેમ કાંઈ ન થયું. આ દોષ નથી ગયા, સૂક્ષ્મ છે. ઓલી વાતો મોટી છે, મોટી વાતો પકડાય બહુ મજા આવે. કેટલા વર્ષથી આ બિચારો સંયમ રાખીને બેઠો છે, કાંઈ છે ઠેકાણું? પણ ભાઈ એની અંદર જે જ્ઞાનીઓએ એની સૂક્ષ્મતા કીધી છે, એ સૂક્ષ્મતા છે કે ભલે એની એક વાર તો એ જે ગોસાળાના ઓલા પેલા શાલીભદ્રના પૂર્વભવની અંદર ગોડ બાળપુત્ર ગોવાળે દાન આપ્યું હશે, એ કેવા આદરથી આપ્યું હશે? એણે ખીરનું દાન કેવા આદરથી કર્યું હશે? નૈસારે સાધુઓને વોરાવ્યું હશે કેવા ભાવથી, કેવા આદરથી? અને ચંદનબાળાએ એ દાસીના રૂપમાં બાકડા વોરાવ્યા હશે મહાયોગીને, કેવા આદરથી વોરાવ્યા હશે? અને એનું ફળ ત્યારે આપણે એને ચમત્કારમાં ખપાવી દઈએ છીએ. જ્ઞાની કહે છે ચમત્કાર નથી, એ જ સાચી વાત છે, એ જ સાચી વાત છે. એકવાર જ્યારે આદર આવે, જ્ઞાની પુરુષો પ્રત્યેનો અહોભાવ આવે, અને એ અહોભાવનું કૃપાળુ દેવી એવું વર્ણન કર્યું છે કે ક્યાંય આવો શબ્દ નથી મળ્યો, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. કેટલી વાર? ચાર વાર અહો શબ્દ આવ્યો. એ અહો શબ્દનું મહાત્મ્ય આ જીવને ક્યારેય સમજાતું નથી કે વિતરાગ મળ્યા, અહો ધન્યતા અમને આ માર્ગ મળ્યો, અહો ધન્યતા હું કેવો ધન્ય છું. પોતાને એ ધન્યતા સાથે આ અહોભાવ ધર્મ પ્રત્યે, શાસન પ્રત્યે, પ્રભુ પ્રત્યે, દેવ પ્રત્યે, ગુરુ પ્રત્યે એને આ અહોભાવ આવે, આદર એટલો ઉત્કૃષ્ટ આવે કે એ માટે કરવા માટે થઈને પછી પોતાના સુખ સાહેબી સગવડ બધું ભૂલી જાય. એ બધું ગૌણ, એ ઠીક છે બધું, અત્યારે તો આજે મળ્યું છે એ હું સરખી રીતે કરી લઉં, ઉલ્લાસથી કરી લઉં. જે ઘડી આવી છે એ ઘડીને ચૂકવા જેવી નથી. આ આદર એક વાર આવી જાય તો ભલે એક વાર ક્રિયા થાય, ચિંતા ન કરવી વારંવાર થાય એવી, એક વાર થાય પણ પૂર્ણ ભાવથી થવી જોઈએ. એકેય દોષ ન રહેવા જોઈએ. અસમૂહ ક્રિયા પહેલું આદર ભાવ એ પ્રથમ લક્ષણ છે. હૃદયના પ્રેમપૂર્વક ઉત્તમ અનુષ્ઠાન આચરવામાં આ આદર ભાવ એનું પ્રથમ લક્ષણ છે. બીજું લક્ષણ શું કીધું? ક્રિયામાં રતિ. કોને કહેવાનું છે? નિરુબેને. સમજાવો. દ્રષ્ટાંત આપ્યું છે સંસારમાં રાગ હોય તો શું કરીએ? સંસારમાં રાગ હોય તો શું, એનું કેટલું જતન કરીએ? ધનની વાત કરી કે લોટરીથી અને પરિશ્રમથી તો ધન ઉપર રાગ છે. ધન ઉપર રાગ છે તો ધનનું સંરક્ષણ કેવી રીતે કરીએ, કેવી રીતે જાળવીએ, એને કેવી એની સારસંભાળ લઈએ, કેવું એનું જતન કરીએ? બરાબર છે ને? કારણ કે મહા મહેનતે મળ્યું છે. અરે એ પસીના પાયડા છે કે મફત રૂપિયો થોડો આવ્યો છે, છોકરાને શું ખબર પડે કે એના બાપે શું કહ્યું છે, અમે કેવી જિંદગી ગાળી છે. એ મહાપ્રયત્ને જેને ધર્મક્રિયા મળી હોય, કોઈ આવી વિતરાગનું શાસન મળ્યું હોય, એના ઉપરનો રાગ એટલે એની માયા, અતિશય રાગ, ઓહો આવો મારો ધર્મ. એની જે કંઈ ક્રિયા પોતે કરતો હોય એ ક્રિયા પ્રત્યે એને ખૂબ રાગ હોય, એટલે પ્રેમ હોય, દિલથી જોડાયેલો છે. ત્યાં હંમેશા પહેલો સંયમ એ સરાગ સંયમ જ હોય, વિતરાગ સંયમ તો પછી થાય. વિતરાગ સંયમ તો એના પરિણામ રૂપે થવાનો છે, કેમ કે આ સાધન એવું છે કે રાગને છોડાવી દેશે, મુક્ત કરી દેશે. જુલાબ લઈએ ને એટલે શરીરમાંથી મળ નીકળે, પણ જુલાબ કેમ નીકળે એની ચિંતા કોઈ દી ન કરવી, કે એરંડિયાનું શું થશે, એ ભેગું જાયેલું જાય. એટલે યોગની અંદર હરિભદ્ર સૂરીએ કીધું છે, હજી ઘણી જગ્યાએ પકડાતું નથી, કે ભાઈ ધર્મ સંન્યાસ યોગ થાય. સાચો ધર્મ કરે તો ધર્મ સંન્યાસ યોગ થાય. એ ધર્મ સંન્યાસ યોગ એટલે એના બધા જ આચાર વિચારથી મોકળો થઈ જાય, છૂટી જાય, છૂટી જાય, બધું છૂટી જાય. આ છોડવાનું તો છે ને, એટલે અત્યારથી કરવું નથી. હવે આવું ગાંડ પણ શરૂ થયું છે કે આખરે શાસ્ત્રો તો છોડવાના છે ને, આખરે પંચ પરમેશ્વર છોડવાના છે ને, આખરે આ તો બધું જવાનું જ છે ને, આ મૂર્ખાઈ છે, બેવકૂફી છે અને બકવાસ છે, એ સિવાય કંઈ નથી. અરે સાચા પંચ પરમેશ્વરની આરાધનામાં એ છૂટી જ જાય, અને તું પરમેશ્વર જ થા. એમાં છૂટે વિતરાગને ભજવાથી તારામાં રાગ રહે, પણ વિતરાગને ભજવામાં રાગ જોઈએ. બીજા બધા સંસારી પદાર્થોની વચ્ચે છે, હવે જે રાગ હોય એ સૌથી વાલું હોય. રાગ હોય અહીંયા ત્યાગ કરી શકાય. છોકરા પ્રત્યે રાગ હોય તો માં કેટલો ત્યાગ કરે, કેટલા દુઃખ સહન કરે, કેટલી પીડા સહન કરે, કેટલી વેદના સહન કરે, ક્યાં સુધી કરે? રાગ છે ત્યાં સુધી. રાગ જેથી નબળો પડશે તેથી એ માં હોય તો કહી દે કે એનું જાણે ને હું મારું જાણું. એમ રાગ છે ત્યાં સુધી પરમાત્માની સાથે એટલી એ પ્રકારની જીવનમાં પીડા શરૂ કરવી પડે, કષ્ટ સહન કરવા પડે, વેદના સહન કરવી પડે. પણ મારા પ્રભુ છે, પણ એ પ્રભુ તને ઓલો રાગ તોડાવશે. છોકરાનો રાગ છે તો ડૂબાડશે, આનો રાગ તારશે. વિતરાગ તારો રાગ મને સંસાર ભવથી તારશે. કુકમામાં કોણ હતા, ધૂન બોલાતી હતી ને, વિતરાગ તારો રાગ મને સંસાર ભવથી તારશે. વિતરાગ તરફનો રાગ છે, રાગ ખરો, પણ કેના તરફથી છે? વિતરાગ તરફથી. તમે એમ કહો કે મહાવીર સ્વામી તરફ ગૌતમને રાગ હતો, બોલવું સરસ લાગે, પણ જેવો રાગ એક મોહ દશામાં મૂળ દશામાં સંસારીને હોય છે એવો રાગ હતો. એને પ્રશસ્ત શબ્દ ન કહેવાય, આ ચાર જ્ઞાનના ધણીને રાગ હતો. અરે એ રાગ જ એનું કેવળ જ્ઞાનનું કારણ થાય. એ માત્ર મને આ રાગ છે સમજાય એ જ, એમ બાહુબળીનો માન છે. આપણા બધાનું માન છે એવું જ બાહુબળીનું માન હતું, એક જ લાઈન ઉપર મૂકી દેવાના કે જો માન કસાય બાહુબળીને, જુઓ રાગ કસાય ગૌતમને. અરે રેવા દે, ઓલાના માન કસાય તો એને કેવળ જ્ઞાન ઉપજાવ્યું, કેટલું બધું સહન કર્યું એને. અને જ્યારે સેજ ભાન થયું કે પરિણામ સીધું ચરમ, પરિણામ કેવું પ્રાપ્ત થાય, અંતિમ કક્ષાનું, એમ અહીંયા ગૌતમને થયું કે ભગવાન ગયા એટલે મારું આ રાગનું પાત્ર ગયું, તો હવે હું એને એ હું ના વિચારની અંદર તો વાત પૂરી થઈ ગઈ. આ રાગની તાકાત તો જુઓ, પણ એ પ્રભુ પ્રત્યેનો છે, પૂર્ણ વિતરાગ પ્રત્યેનો છે. એ પૂર્ણ વિતરાગ પ્રત્યેનો રાગ જીવને એના જેવો જ બનાવે. આની મોટામાં મોટી ખૂબી છે પરમાર્થ માર્ગની અંદર, કે એ જીવને કોઈ નીચલી અવસ્થામાં નહીં, સિદ્ધની પૂજા કરતા કરતા જીવ કેવો થાય? સિદ્ધ જ થાય. પછી એનો સેવક થાય? સેવક નો થાય, હે ભક્ત બનવા છે ને. લોકો સેવે કદી ધનિક ને, તો ધની જેમ થાય સેવા થતા પ્રભુ પદની, આપ જેવા જ થાય. પ્રભુ અમે તારી સેવા કરશું તારા જેવા થશું, અને ધનિકની સેવા કરશું તો ધનિક જેવા થશું. તો અહીંયા પણ કે છે ને, ધનનો રાગ જેમ ધનનો રાગ છે, એમ કે છે એને ધર્મનો રાગ છે. તો ધનનો રાગ અને ધર્મનો રાગ બે સરખા પરિણામી, પણ અહીંયા સમજાવવા માટે કહે છે કે આ જીવને ધર્મનો રાગ સમજાતો નથી, એટલે એને ઉદાહરણમાં શું કહે છે? ધનનો રાગ. ધનનો રાગ કેવો છે તો તરત સમજાય, કે કાયા છૂટે પણ માયા ન છૂટે, ચમડી તૂટે પણ દમડી ન, એમ આ ધર્મને પકડી રાખ. દેહ જાય માયા થાય ન રોમમાં, આ ધર્મના રાગની ઉત્કૃષ્ટ અવસ્થા. અને ત્યારે ગમે તેવી પ્રકારનું હોય તો પણ ધર્મ છૂટે નહીં. ધર્મ અર્થે અહીંયા પ્રાણને જી છાંડે પણ નહીં ધર્મ. પ્રાણ છૂટી જાય પણ ધર્મ છૂટે નહીં. આવો ધર્મરાગ, આ બીજું લક્ષણ ધર્મક્રિયામાં રતિ. ત્રીજું જ્યોત્સનાબેન, હવે પૂરું કરું છું આપણે. શું સૂત્ર આપ્યું છે અહીંયા કે જ્યારે સદ અનુષ્ઠાન સેવતા હોય, સાચી ક્રિયા, સાચો ધર્મ આરાધતા હોય, તે સમયે શું પ્રક્રિયા બીજી બનતી હોય છે? અશુભ પ્રકૃતિઓનો નાશ થતો જાય. જીવ જ્યારે શુભના અનુષ્ઠાનમાં તદ્રુપ બનતો જાય, તેમ તેમ એની તે સમયે ઓલાનો કાળ પાક્યો એટલે આવે તો ખરી જ ને, પણ એ બધાનો નાશ થાય, એટલે વિઘ્નોનો નાશ થાય અને અનુકૂળતાની વૃદ્ધિ થાય. અરે અશુભ પ્રકૃતિ પણ શુભમાં ફેરવાઈ જાય. તીર્થંકરની બાબતની અંદર આવે છે કે જ્યારે એને ચાર પ્રકૃતિ હોય ત્યારે એ માત્ર સાતા જ વેદે છે, ઉદય અસાતાનો હોય તોય. પ્રકૃતિ અસાતાની છે છતાં વેદે, કારણ કે અસાતા પ્રકૃતિ પણ સાતામાં ફેરવાય. એમ પુણ્યશાળી આત્માઓ જે છે, જ્ઞાનીઓ છે, એની એટલી બધી ધર્મનું બળ છે, એનું આત્માનું બળ એટલું બધું છે, સાધનાનું બળ એટલું બધું છે કે એને કદાચ પૂર્વના કર્મ ઉદયમાં આવે તો એ પ્રવૃત્તિમાં, અશુભ ઉદયમાં હોય તો એ અશુભ શુભમાં આવે. અરે એ ઘણીવાર તો વિપાકને પામે નહીં અને એમને પ્રદેશ ઉપર આવીને ખરી પડે. આ અશુભનો કાળ ટૂંકાય, શુભનો કાળ લંબાય. આ સંક્રમણ અને એની જે વ્યવસ્થા કીધી છે કર્મ સિદ્ધાંતમાં, એ સિદ્ધાંતની વ્યવસ્થા ક્યારે લાગુ પડે? એને માટે શું કરવાનું? આ અનુષ્ઠાન કરવાનું. એને માટે કોઈ બીજું કર્મ કરવાનું? તો કે જે જીવ સદ અનુષ્ઠાનની અંદર છે ત્યાં આ પ્રકૃતિ આપોઆપ બને છે. શ્રેણીક મહારાજાના સાતમી નરકમાંથી પહેલી નરક સુધી પહોંચી ગયા અને શું કર્યું? નથી વ્રત, નથી નિયમ, નથી પચકાણ. અને નિમનાથ ભગવાનને નમસ્કાર કરતા કરતા જરા કૃષ્ણ મહારાજાને પ્રભુએ શું કીધું કે જો જરાક આ વિચાર આવો ન આવ્યો તો 18,000 છે હજી કેટલા બાકી રહ્યા, તો સાતમી નરકનું આયુષ્ય તારું તૂટી જાત. ચડતા પરિણામે કર્મોનો જબરજસ્ત, કર્મની કરોડો, અનંતી કરોડો સમય માત્રમાં ખપતી જાય છે એવો એક અપૂર્વ ગુણ શ્રેણી ઉત્પન્ન થાય છે સદ અનુષ્ઠાન કરે ત્યારે. તો જીવ સામાન્ય એક પણ એક અનુષ્ઠાન કરે, સામાયિક કરતો હોય તો એને કેટલા કર્મો હશે એ એકદમ ખતમ થતા જાય. જે એવા નહીં થવાના હશે એની પ્રકૃતિ બદલાતી જાય, કોઈનો કાળ બદલાતો જાય. તો સ્થિતિ, કર્મની સ્થિતિ અને કાળ એ બંને બદલવા યોગ્ય છે, એને સંક્રમણ કહે છે, અપક્રમણ કહે છે, પરાવર્તન કહે છે. આ બધા કર્મ સિદ્ધાંતની અંદર આવે છે. પણ એ થાય ક્યારે? એને માટે શું કરવાનું? તો કે ધર્મક્રિયા કરતો હોય એની અંદર જેટલું અસમૂહપણું હોય ત્યારે આપોઆપ થાય. જો કરે છે ધર્મક્રિયા અને તૂટે છે પાપ, માટે વિઘ્નનો નાશ થાય આવું એનું સામર્થ્ય છે. આગળ સંપત્તિની પ્રાપ્તિ. એટલે શું થાય કે સદ અનુષ્ઠાન કરે ત્યારે સંપત્તિની પ્રાપ્તિ થાય. એક પહેલું કઈ પ્રાપ્તિ? અભ્યંતરમાં ગુણિયલ જીવન, એનું જીવન કેવું થાય? ગુણિયલ જીવન, એકદમ સૌજન્યશીલ જીવન એનું થાય. અને એ જીવનથી એટલી બધી સંપત્તિ, સદઅનુષ્ઠાન કરવાને કારણે જીવ કેટલો કોમળ બને, કેટલો હળવો બને, કેટલો રુજુ બને. તો કે છે આ એક પ્રાપ્ત થાય. અને બીજું બાહ્ય સંપત્તિ. બાહ્ય સંપત્તિ એટલે સાધન સંજોગોની અનુકૂળતા નો અહીંયાથી થઈ જાય. જેમ જેમ આ જીવ જાય એમ નો હોય અહીંયાથી આ નહીં થાય મારાથી, તો પણ એ પણ ભાવ કરે ને થઈ જાય. ઉદાહરણો ઘણા છે, પણ આવું અત્યારે બનતું હોય છે કે ઘણાને એમ થાય કે મારે આ રીતે પ્રતિષ્ઠા કરાવવી છે, ઘણાને જીર્ણોદ્ધાર કરાવવાનો છે, ઘણાને કોઈ તપ કરવું હોય, ભાવ કરે તો એ સાધન કાંઈ એની અનુકૂળતા આપણને લાગે કાંઈ છે નહીં થઈ જાય. કોઈ એક એવા સદ અનુષ્ઠાન એને કર્યા હોય અને જ્ઞાનીઓના કોઈ એવી પ્રકારની એના ઉપર કૃપા દ્રષ્ટિ હોય, લે તું લઈ લે, લઈ લે તું આદેશ લઈ લે, આદેશ લઈ લે, કેમ પૂરું થશે ભગવાન જાણે, પૂરું થઈ ગયા. હા, પ્રતિષ્ઠાઓ કરાય, કરોડો રૂપિયા જેની અંદર લાગે એ એમને કરી નાખે કે લે આદેશ લે તું, તો કે થઈ જાય. આ આપણે એની અંદર કોઈ ચમત્કારિક તત્વોમાં નહીં જવાનું. જીવનું કોઈ એવી પુણ્ય કર્મની અંદર કોઈ સદઅનુષ્ઠાન એવા સંયોગોમાં થયું છે તે સમયે જીવને એવો ભાવ આવી જાય છે સામે એથી આગળની કૃતિ કરવાનો, ક્રિયા કરવાનો, તો કે થઈ જાય. એણે એમ કહ્યું કે મારે એક ઉપદાન કરવું છે, ત્રણ કરો, ત્રણે તમને થઈ જાય. પણ પછી તો સ્થિતિ નબળી થતી જાય છે કે ના, નબળામાં થઈ જાય. એટલે એ પ્રકારની એની સંપત્તિ શબ્દ મૂક્યો છે જ્ઞાનીએ, કેમ કે ગુણ સંપત્તિ મદદ કરે એને. ત્યારે કંઈ પૈસા જોતા હોય એવું નથી, અને ક્યારેક પૈસા જોતા હોય તો પણ એ કહે છે એવી રીતનું મળી જાય કે એને પ્રારંભ કરેલું. એટલે કે સારું કામ કોઈ દી પૈસાના અભાવે અટકતું નથી, પણ સારું હોવું જોઈએ, શુભ હોવું જોઈએ, સ્વાર્થથી પર હોવું જોઈએ. એવા કામ તમે શરૂ કરો તો એ પૈસાને અભાવે અટકશે નહીં. પણ પોતાની કીર્તિ પ્રસિદ્ધિ માટે કામ શરૂ કર્યું હોય, પોતાની નામના પ્રતિષ્ઠા માટે કામ શરૂ કર્યું હોય, પોતાના સ્વાર્થ માટે શરૂ કર્યું હોય, તો આવા કામો આગળ પણ વધી શકતા નથી. લાગેલા પૈસા પણ બેકાર થાય છે. તો અહીંયા કહે છે સમ્યક સંપત્તિની પ્રાપ્તિ, જિજ્ઞાસા. જીવને જિજ્ઞાસા થાય, સદ અનુષ્ઠાન કરવાવાળા જીવને, એ જ્યારે સદ અનુષ્ઠાન કરે ત્યારે એનામાં એક ગુણ જિજ્ઞાસાનો હોય છે. એ જિજ્ઞાસા શું, કે જાણે છે કે વિધિ શું, આનો કાળ શું, આનું કેવી રીતે મારે સૂત્ર શું, એના અર્થ શું, આની અંદર શું કહેવા માગે છે. આ બધામાં એનું ચિત્ત સતત જિજ્ઞાસામાં જ હોય છે કે શું કહેવા માગે છે. એ કંઈ પણ વાંચતો હોય, સાંભળતો હોય, તો પણ એનો કોઈ અર્થ ન બેસે તો એ જાણવા માટે પ્રયત્ન કરશે કે આને પછી પૂછી લઈશ કે આનું શું, આ મને સમજાણું નહીં. એટલે એક પણ વસ્તુ એના ઉપયોગની બહાર જતી નથી. આ જિજ્ઞાસા તો ત્યારે જ રહીએ, આવી જિજ્ઞાસા એને પછી કાળ સંબંધી, અર્થ સંબંધી, સૂત્ર સંબંધી આ સતત ચાલુ રહીએ. જેમ આપણે વાંચતા હોય તો આપણે કહીએ છીએ ને ઘણી વાર ઉતાવળ નથી કરવી, જિજ્ઞાસાનો ભાવ છે કે અહીંયા શું કીધું છે તો અમે સમજીએ, આ ગાથા પછી આગળ વધશું. જિજ્ઞાસા ભાવ સદ અનુષ્ઠાનમાં, સ્વાધ્યાયમાં પણ જિજ્ઞાસા, ભક્તિમાં પણ જિજ્ઞાસા, કોઈ પણ અનુષ્ઠાન કરીએ ત્યારે એની જિજ્ઞાસા કે હું પ્રતિક્રમણ કરું છું તેના છ આવશ્યક કયા છે, ચોથું કરું છું પણ પ્રતિક્રમણમાં શું છે, આ આલોચના શું છે, કોની આલોચના કરું છું, હું કયા પાપસ્થાનકને ખમાવું છું. આવો ભાવ આવી ગયો હોય તો પછીનું બીજું પ્રતિક્રમણ કેવું થાય, ત્રીજું કેવું થાય, ચોથું કેવું થાય. ઉત્તરોત્તર આ શુદ્ધિ થાય છે ક્યારે, જેની જિજ્ઞાસા જાગૃત છે એને. જિજ્ઞાસા જેની જાગૃત નથી એને તો ઉત્તરોત્તર પછી જડવત થાય ને યંત્રવત થાય. આત્મસિદ્ધિ એક વાર બોલીએ, બીજી વાર બોલીએ, ત્રીજી વાર પાઠ કરીએ, ઉત્તરોત્તર જિજ્ઞાસા હોય તો એક એક ગાથાના અર્થમાં કેવો પ્રકાશ થાય. પણ સાહેબ આને આ બોલવાની, તો કે જ્ઞાનીઓ એક શબ્દ એની અંદર મૂકે છે જાપનો, મંત્રનો, કે મંત્ર જાપ લાખ વાર કરવો, કરોડ વાર કરવો, તો ક્યારેક કોકને એમ થાય કે એકને એક શબ્દ જો બોલવાથી શું થતું હશે? અરે એક શબ્દથી જે જિજ્ઞાસા બળ જો જાગ્યું જીવનું, તો એ જિજ્ઞાસા એને સહજાત્મ સ્વરૂપ બોલતા એ સહજ સ્વરૂપ શું છે ત્યાં સુધી ખેંચી જશે આત્મસ્વરૂપ. તો આ જિજ્ઞાસા વૃત્તિ જ્યારે જાગે છે એટલે એણે ક્ષમાપના પાઠની અંદર આ વાત મૂકી છે કે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તો અહીંયા સૂક્ષ્મ વિચારથી ઊંડા ઉતરવાની પ્રક્રિયા આ જિજ્ઞાસા છે. સૂક્ષ્મ વિચારથી ઊંડા ઉતરવાની પ્રક્રિયા એ જિજ્ઞાસા છે કે જ્યારે હું વાંચું છું ત્યારે મને જિજ્ઞાસા થાય છે, અને જિજ્ઞાસા તે વસ્તુની રાખવી, એમ કૃપાળુદેવે એક નાનું વાક્ય લખ્યું, બોધ વાક્ય, કે જિજ્ઞાસા તે વસ્તુની રાખવી એટલે તત્વની, દ્રવ્યની, પદાર્થનું અંત્ય સત સ્વરૂપ શું છે એ જાણવાની જિજ્ઞાસા રાખવી. આગળ બુદ્ધ સેવના જ્ઞાનીની વિનય, કેમ કે જે કંઈ આ બધું જાણવું છે એ આખરે કેની પાસેથી મળશે? જ્ઞાની પાસેથી મળશે. હા, એટલે એને જે જેવું આવું જેણે આ જાણ્યું છે, જેણે અનુભવ્યું છે, તે પ્રાપ્ત કરવા વચન કોનું? તો નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું. બસ, તો કોઈ પ્રથમ આત્મસિદ્ધિ થવા અનુભવી ગુરુને સેવીએ, બુદ્ધજનનો નિર્ધાર. અનુભવી લોકોને જેમ સેવીએ, એની પાસે વિનય વેશને વ્યાવચ કરીએ, એની ઉપાસના કરીએ, તો માર્ગ જલ્દી સમજાય. સ્વચ્છંદ અને મતિકલ્પનાથી વાર લાગે, પણ આવા કોઈ જ્ઞાતા પુરુષ પાસે બેસીએ અને એની સાથે આપણો સંવાદ હોય તો વાત જલ્દી પકડાઈ જાય. એટલે છેલ્લે કહે છે બુદ્ધ સેવના. આપણે જીવ અનાદિકાળથી અબુદ્ધ છે અને પોતાને અબુદ્ધમાંથી બુદ્ધ થતા વાર લાગશે, પણ કોઈ બુદ્ધની સેવના કરવાથી એ શીઘ્ર થશે. તો આ એનું સદ અનુષ્ઠાનના આ બધા લક્ષણ છે. આ લક્ષણ યુક્ત જ્યારે કોઈ પણ અનુષ્ઠાન ચાલતું હોય તો એને જ્ઞાનીઓએ કેવું કહ્યું છે? અસમોહ. બસ આ વાતને પકડી રાખવાની કે અસ, આપણા પ્રત્યેક અનુષ્ઠાન અસમોહ અનુષ્ઠાન થાય તો એ સમ્યક દર્શનનું કારણ